વાર્તા 140. સ્વામિનારાયણ હરે. ચૈત્રવત છઠને રોજ સવારમાં અમદાવાદના શેઠ બળદેવભાઈ તથા ભુજના ભોગીલાલભાઈ, ધનજીભાઈ, લાલશંકરભાઈ તથા રામપુરના દેવરાજભાઈ અને ભારાસર તેમજ નારાયણપુરના મોટેરા હરિભક્તો તથા કરાંચીના લાલુભાઈ અને પાટડીના નાગજીભાઈ, ડૉક્ટર નાગરદાસભાઈ, મણિલાલભાઈ, શિવલાલભાઈ આદિ મોટા મોટા હરિભક્તોને બાપાશ્રીના મોટા પુત્ર કાનજીભાઈએ કહ્યું કે આજે આપણે ત્યાં ઠાકોરજીની છાબો ભરાય છે, માટે તમે ઘેર ચાલો. એમ કહી સૌને ઘેર તેડી ગયા. મંદિરમાં કથા ચાલુ થઈ. સમાપ્તિનો દિવસ હોવાથી જરિયાની તથા સોનેરી વસ્ત્ર અને રૂપામોર ભરી છાબો તૈયાર કરી મંદિરમાં લાવતા આગળ મંડળીઓએ ઉત્સવ કરી કીર્તન બોલવા માંડ્યા. જે વાલો વધાવું, મારો વાલો વધાવું, આજની ઘડી રળિયા મરી રે, મારો વાલો વધાવું. એ કીર્તન બોલતા સૌ મંદિરમાં આવ્યા. છાબો સભામાં મૂકી સહજાન સ્વામી મહારાજની જય બોલ્યા. કથાની સમાપ્તિ થઈ ત્યારે બાપાશ્રી તથા તેમના પુત્ર પૌત્રાદિકે મળી આરતી ઉતારી. પુરાણ્યાદિક સર્વે સંતોને વસ્ત્ર ઓઢાડ્યા. સભામાં આનંદ આપ્યો હતી ઘણો રે એ કીર્તન બોલાતું હતું. પછી હરિભક્તોને પૂજા કરવાની છૂટી થઈ ત્યારે સૌએ સંતોની પૂજા કરી અને ભુજના મંદિર તરફથી કોઠારીએ બાપાશ્રીને તથા તેમના પુત્રોને પાઘડીઓ બંધાવી. પછી સદગુરુઓએ તથા બધા સંતોએ બાપાશ્રીને ચંદન ચર્ચ્યા અને હરિભક્તોએ પણ સંતોને ધોતિયા ઓઢાડ્યા તથા બાપાશ્રીને પાઘડીઓ બંધાવવા માંડી. એમ 2 કલાક થઈ ત્યારે બાપાશ્રી હવે કહે અરે ને મોડું થાય છે તે રાખો ને સૌ પંક્તિમાં જાઓ, સંતો પણ ઠાકુરજીને જમાડવા જાય. આવા દિવ્ય સુખમાં કોઈને મૂર્તિ વિના બીજું કાંઈ સાંભળે તેવું નથી. તે વખતે કાલાવાડથી રાજકવિ માવદાનજી આવેલા. તેમણે સંતો પાસે પ્રાર્થના કરી બાપાશ્રીના ગુણનું તથા દિવ્ય ભાવનું વર્ણન કવિતામાં કરેલ તે બોલ્યા. તેની પ્રથમ ટૂંક કળિયુગમાં કલ્યાણકારી આજબજી ભાઈ છે. તે ઘણી કડીઓ એક પછી એક બોલતા સંત હરિભક્તો સૌ પ્રસન્ન પ્રસન્ન થઈ રહ્યા. તેમાં સાર એવો હતો કે આ સમયમાં સત્સંગમાં આપે મહારાજનું સુખ આપવાનો સુગમ માર્ગ કર્યો. આત્યંતિક મુક્તિના કોલ આપ્યા. અનાદિની સ્થિતિ કરાવવા અતિ સામર્થ્ય વાપરી. કણબી કુળમાં પ્રગટ થવા છતાં તત્વજ્ઞાનીને પણ અગમ્ય એવા ગૂઢ જ્ઞાનની લાણી કરી અનેકને તાર્યા, ઉગાર્યા, દુખિયા મટાડી સુખિયા કર્યા, શરણાગત પર રળકડળ્યા. શ્રીજી મહારાજની પ્રસન્નતા જેને આ સમયે જોઈતી હોય તેને થોડે દાખડે ને વગર સાધને કળિયુગમાં કલ્યાણકારી આજ અબજી ભાઈ છે એવા વચનોની ટૂંક વારંવાર બોલી બાપાશ્રીને પાઘડી બંધાવી. સંતો તથા હરિભક્તોને અતિ રાજી કર્યા ને પોતે સભામાં બોલ્યા જે મહારાજે મારા પર દયા કરી જેથી મને આ યજ્ઞમાં બાપાશ્રીને પ્રસન્ન કરવાનો લાભ મળ્યો. એ પછી બીજા હરિભક્તો પણ એ યજ્ઞના મહિમાના શ્લોક બોલ્યા. તે વખતે સ્વામી ઈશ્વરચંદ્રજીએ કહ્યું છે હવે સૌ રાખો, ઠાકોરજીને જમાડવાનું હવે મોડું થાય છે. એમ કહી સભાની સમાપ્તિ કરી પછી બાપાશ્રી સંતોને તાણ કરી જમાડી હરિભક્તોની પંક્તિમાં 2-3 કલાક ફર્યા. હરિભક્તો હાથ જોડે, હાર પહેરાવે, દંડવત કરે, ચંદન ચર્ચે. કોઈ નાના નાના છોકરાને બાપાશ્રી પાસે લાવી માથે હાથ મુકાવે. બાપાશ્રી પંક્તિની વચમાં જરા ટૂંકું ધોતિયું પહેરેલ ને ઢીંચણથી નીચે સુધી જાડી ઘેરવાળી આંગળી ને માથે સાદી પાઘડી, ખભે ખેસ અને હાથમાં લાકડીએ સહિત ફરે. હરિભક્તોનો સમૂહ ફરતો ચાલે. એ રીતે ધીરે ધીરે ચાલતા સૌને દર્શન દેતા પીરસનારાઓને કહે જે ખૂબ પીરસજો, કસરમાં રાખજો, નહીં તો મહારાજ લડશે. એમ કહી પીરસવાનું કહેતા કોઈ લે નહીં તેને એમ કહે જે આ પ્રસાદ દુર્લભ છે. શ્રીજી મહારાજને અનંત મુક્ત જમ્યા એવી પ્રસાદી ક્યાંથી મળે? તમે ના ન પાડો નહીં તો દેવતા આકાશમાંથી આવીને લઈ જશે. વળી પીરસનારા તથા પાકશાળાના આગેવાન હરિભક્તોને બાપાશ્રી કહે છે પંક્તિમાં શીરો તથા સુખડી પીરસાવવામાં ખટકો રાખજો, જરાય બીશો નહીં કે કેમ થશે. જેતલપુરના યજ્ઞ વખતે દેવ સરોવરમાં બ્રાહ્મણોએ લાડવા નાખી દીધા હતા તથા કાંકરીએ યજ્ઞ થયો ત્યારે લાખો મનુષ્ય તથા પશુ પક્ષી જમતા હતા, પણ મહારાજે એક કુડલામાંથી ઘી કાઢી સૌને જમાડી દીધા અને જરાય ખૂટવા ન દીધું. એ જ મહાપ્રભુ આ પાકશળામાં દિવ્ય રૂપે બધાયની સેવા તથા ભક્તિભાવ જોઈ રહ્યા છે, સેવા કરનારા પર રાજી થાય છે, માટે કોઈ વાતે ફિકર ન રાખજો ને ખૂબ પીરસજો. આ પંક્તિમાં શ્રીજી મહારાજ પોતે સંતોએ સહિત ફરે છે, એ મૂર્તિને રાજી કરવા આ યજ્ઞ છે, તેથી સૌ ખટકો રાખજો. એમ કહી બાપાશ્રી પંક્તિમાં ફરતા હતા, તે વખતે બડાકા થયા એટલે જમવાની છુટ્ટી થઈ. ચોઘડિયાના નાદથી તથા મંડળીઓના ઉત્સવથી વૃષપુર ગાજી રહ્યું હતું. પછી બાપાશ્રી પોતે હરિભક્તોની પંક્તિમાં સૌને સુખડી પીરસવા લાગ્યા. આગળ હરિભક્તો સુખડીના પાત્ર ઉપાડી ચાલે, તેમાંથી પોતે ધીરે ધીરે ચાલતા ઊભા ઊભા મોટા મોટા કટકા સૌને આપે. હરિભક્તો હાથ ધરે, પાત્ર ધરે, તેને સુખડી આપે. એમ પંક્તિમાં દર્શન દઈ સૌને રાજી કરતા ટૂંક બોલ્યા છે, સુખડી સુખ દેશે અપાર, જમ્યા છે પોતે ધર્મકુમાર. એમ બોલી અતિ પ્રસન્નતા જણાવીને કહ્યું છે, અમારે તો આમ સુખડી જમાડીને, શીરા જમાડીને, કથા વાર્તા રૂપી બ્રહ્મયજ્ઞ કરીને સર્વને મૂર્તિનું સુખ આપવું છે. આ સમયે શ્રીજી મહારાજની અપાર દયા છે, તેથી મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ ભોગવવું. મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ જોયા જેવું નથી. અમે તો ગમે તે કામ કરીએ, વાતો કરીએ, કોઈને એ તે કરીને મળીએ, કોઈને વઢીએ, કોઈને વખાણીએ, જમીએ કે જમાડીએ, એવી અનેક ક્રિયા કરીએ, પણ મૂર્તિને ઘડીવાર મૂકીએ નહીં. આવી દિવ્ય સભાનો જે ગુણ લેશે તેને પણ મૂર્તિમાં મૂકી દેશું. આવો અમારો અભિપ્રાય છે, તે જે જાણતા હોય તેના આનંદ વર્તે. આ લોકમાં તો એકે કાંઈ કીધું અને બીજાએ કાંઈ કીધું એવું ચાલે છે, પણ જેને મહારાજ તથા મોટા મુક્ત મળ્યા છે તેને એ કામનું નથી. આપણે તો મૂર્તિના સુખરૂપ મહારસનું પાન કરવું, એ અમૃત રસ મેલી ને પ્રકૃતિના કાર્યમાં કૂટાવવું નહીં. આ સમયે મહારાજે જીવો ઉપર ઘણી દયા કરી છે, તેથી વાંક ગુના સામુ જોતા નથી, નજરે ચડ્યા તે ન્યાલ થાય છે. એવી રીતે વાતો કરતા બાપાશ્રી સૌને દર્શન દઈ આંબાને છાંયે પાથરેલ આસન પર બેઠા. પછી સૌ જમી જમીને આવતા મોટી સભા ભરાઈ. બાપાશ્રીએ તે વૃક્ષ નીચે વાત કરી જે આ યજ્ઞમાં જે જે આવ્યા ને જે આ મહાપ્રસાદી જમ્યા તેનો છેલ્લો જન્મ થયો જાણજો. અમે તો સૌને મૂર્તિમાં રાખવાનો સંકલ્પ કર્યો છે. આ સભા દિવ્ય છે, આ મુક્ત સર્વે અક્ષરધામના છે, મૂર્તિમાં રહેનારા છે. મહારાજના અનાદિ મુક્તોએ દયા કરીને મૂર્તિનું સુખ પમાડવા આવા માર્ગ કાઢ્યા છે. અમે તો આજ સુધી આવા જ કામ કર્યા છે, અમને બીજું કાંઈ આવડતું નથી. તમો આ યજ્ઞ, આવા દર્શન, આ જમવું, રમવું અને મળવું એ બધું સંભાળી રાખજો. એમ કહીને આશાભાઈને આગળ બોલાવ્યા ને એમ કહ્યું જે આવો આશાભાઈ. પછી પોતાના હાથે તેમના માથે પાઘડી બાંધવા માંડી. ત્યારે આશાભાઈ કહે, બાપા તમે રાજી છો, દયા કરી સેવામાં રાખો છો, તે મને ખરેખરી સાચી પાઘડી બંધાવી છે. આ સેવા ક્યાંથી મળે? તમે આવા ને આવા સદાય રાજી રહેજો એટલે મને બધું આપ્યું. ત્યારે સૌ હરિભક્તોને સાંભળતા બાપાશ્રી બોલ્યા છે, આ આશાભાઈ મારી રાત ને દિવસ સેવા કર્યા કરે છે, તેને ઊંઘ, ઉજાગરો, ભૂખ કે થાકની ગણતરી નથી. આ તો મહિમાની મૂર્તિ છે. હું આને વઢું, વખાણું, બોલાવું કે ન બોલાવું, રહેવાનું કહું કે જવાનું, પણ ક્યારેય અકળાય નહીં. પૂરી ઊંઘ એણે કરી મેં જોઈ નથી. હું કહું એ તો કરે, પણ ઘરમાં નાનું છોકરું હોય ને તે કહે આશા બાપા, તો કહે હા બાપા. એમ કહેતા તરત ઉઠીને જાય. અમારે વાડીમાં કામ હોય તો ત્યાં પણ પહોંચી જાય. મંદિરમાં સાધુ કે હરિભક્ત સર્વે તેમની સેવાએ રાજી રાજી થઈ જાય છે. આ આશાભાઈ ને આ ભુજના મોતીભાઈ બંને મારા કામમાં બહુ આવે છે. મોતીભાઈ તો ઢૂકડા રહે, જેથી સમાચાર મોકલીએ તે તરત આવ્યા જ છે. તેમના દીકરા પણ એવા. અહીં આ અરજી તથા જાદવજી પણ મારી સેવા ઘણી કરે છે. અમારા કાનજી અને મનજી તો બેસવાનું કહીએ તો બેસે ને ઉઠવાનું કહીએ તો ઉઠે એવા આ નાનો માવજી તથા જાદવો અને અરજી વગેરે મહિમાવાળા છે. એ બધાય સેવા કરનારા ખરા, પણ આ આશોભાઈ તો આશોભાઈ. એમ કહી પ્રસન્નતા જણાવી તેમને પોતાને હાથે પાઘડી બંધાવી અને મોતીભાઈ આદિક સૌને પણ પાઘડીઓ બંધાવી. પછી બોલ્યા, જે આ ઈરજીભાઈનો પ્રેમજી નાનો, તે પણ મારી સેવા બહુ કરે છે. નાવાટાણે પાસે આવીને ઊભો જ હોય. નવરાવે, રાત્રે એમને એમ પાથર્યા વિના સુવે, ઓચિંતાનો જાગીને મારી પાસે આવે, બાપા શું કામ છે? ત્યારે હું કહું, પ્રેમજી બચ્ચા આ ટાણે હજી રાત છે, સૂઈ જા. ત્યારે જાય, સભામાં બેસે, વાતો થાય તેમાં સમજે, અને સાધુ આવે ત્યારે તો દોડી દોડીને સેવા કરે. આટલી નાની ઉંમરમાં સમજણે સહિત મહિમા, તે મોટાના રાજીપાનું ફળ છે. એમ કહીને તેને કંઠમાંથી હાર ઉતારીને આપ્યો ને માથે હાથ મૂક્યા. પછી પાકશાળામાં કામ કરનારા તથા ગામોગામના આગેવાન હરિભક્તોને બાપાશ્રીએ પાઘડીઓ બંધાવવા માંડી ત્યારે સૌએ પ્રથમ બાપાશ્રીની તથા તેમના પુત્રોની ચંદન પુષ્પહારે પૂજા કરી લાવ લીધો. એમ યજ્ઞની સમાપ્તિ સુધી અનેક પ્રકારે બાપાશ્રીએ સૌને મૂર્તિના નવા નવા સુખ પમાડ્યા. પછી ગામે ગામની મંડળીઓ અને નાતના તથા આસપાસના ગામડાના જે જે હરિભક્તો જવા તૈયાર થાય તે સર્વેને મળીને બાપાશ્રી એમ બોલે જે આવા યજ્ઞ હવે થવા દુર્લભ. આ યજ્ઞ, આ સભા, સંત હરિભક્ત સૌને સંભાળી રાખજો. આ તો શ્રીજી મહારાજના સંકલ્પથી આમ દેખાય છે, પણ આ સભા સનાતન છે, દિવ્ય છે. એક એક મુનિમાં અનેક મુનિના વૃંદ છે. આપણે સર્વે મૂર્તિમાં જ છીએ. એમ કહેતા હરિભક્તો પ્રાર્થના કરે, તેને આશીર્વાદ આપી, મળી, માથે હાથ મૂકી, રાજી કરતા મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરી સૌને વિદાય કર્યા. પછી વાંસે રહેલા સંત હરિભક્તોને કહ્યું છે, તમો કાલે ક્ષત્રિય રહસ્યાર્થવાળા વતનામૃતનું પારાયણ સૌ મળીને કરો, એવો મને સંકલ્પ થયો છે. ત્યારે સંતો રાજી થયા. ત્યાર પછી બીજે દિવસે સવારે બાપાશ્રી નિત્યવિધિ કરીને ક્ષત્રિય આવવા તૈયાર થયા. આગળ ઠાકોરજીની પાલખી તથા ઉત્સવ્યા જાંજ મૃદંગ સહિત કીર્તન બોલતા આવે તે રીતે બાપાશ્રી ક્ષત્રિય પધાર્યા. સદગુરુ સ્વામી આદિ સંતોએ પારાયણ કરવા તૈયારી કરી હતી, તેથી બાપાશ્રીએ પુસ્તકની તથા સંતોની ચંદન પુષ્પહારે પૂજા કરી સૌ આજ્ઞા થતાં વાંચવા લાગ્યા. પછી જ્યારે સમાપ્તિ થઈ ત્યારે સંતોને વળી ચંદન ચર્ચ્યા. તે વખતે હરિભક્તો કીર્તન બોલ્યા. પછી બાપાશ્રીની સૌ સંત હરિભક્તોએ ચંદન પુષ્પે પૂજા કરી ત્યારે બાપાશ્રી એમ બોલ્યા, જે આ સભા દિવ્ય છે, તેમાં કોઈ મનુષ્યભાવ પરટશો નહીં. આ તો બહુ અલૌકિક પ્રાપ્તિ છે. અમારે તો સૌને મૂર્તિને સુખે સુખિયા કરવા છે. આ વાત જે જાણી રાખશે તેને મોહ નહીં થાય, પણ જે આવી દિવ્ય સભાને વિશે તથા અમારે વિશે સંશય કરશે તેને તો આ સભાથી છેટું થઈ જશે. માટે ભલા થઈને સૌ દિવ્ય ભાવ રાખજો. અમારે તો સૌનું સારું કરવું છે, તેથી તમને કહીએ છીએ. પછી એમ બોલ્યા, જે હવે હરે વખત થઈ ગયો છે તે સમાપ્તિ કરો. એમ કહી સંત હરિભક્તોએ સહિત મંદિરમાં આવ્યા ને સંતોને જમાડી હરિભક્તોની પંક્તિમાં પોતે ફરી દર્શન દઈને ઘેર ઠાકોરજીને જમાડવા પધાર્યા. થોડી વારે આવ્યા પછી જે જે હરિભક્તો પોતાને ગામ જાય તેને મળીને અત્યંત પ્રસન્ન થઈ આશીર્વાદ આપી રજા આપે. મર્મવચનો કહે પણ સાથે રમૂજ કરે એટલે કોઈ સમજી શકે નહીં, જે બાપા આમ કેમ બોલે છે? તે મર્મવચન તે શું? તો મહારાજને અંતર્યામી જાણજો. હવે શું આજ્ઞામાં ખબરદાર રહેજો. વચનમાં ફેર પડે તો જાણજો જે આ બાપો તે વખતે આવીને ઊભા રહેશે, પણ આમ પ્રત્યક્ષ દેખો છો તેમ તો ક્યાંથી દેખશો? વળી કોઈને એમ કહે જ આ મળવું કેવું સુગમ છે, પણ અક્ષરધામમાં મળવા જવું હોય તો કેટલું ખર્ચ કરવું પડે? અત્યારે મળો છો તે તો મહારાજે અગમ સુગમ કર્યું છે, પણ આ જોગમાં રહી જશે તેને તો આમ સુગમ ક્યાંથી થશે? આ ટાણે તો રોકડું કલ્યાણ છે. ભાદરવામાં મેં મોંઘા ન હોય પણ પછી તો મોંઘા ખરા. આ સભા ભેગી રાખજો. હવે મનુષ્ય ભાવે આમ સહેજમાં મળાય કે નહીં, પણ દિવ્ય ભાવે મૂર્તિમાં ભેગા જ છીએ એમ જાણજો. એવા કેટલાક વચનોમાં મર્મ કરતા પણ સર્વેને યજ્ઞમાં બહુ સુખ આપેલા, તેથી કોઈ બાપાશ્રી આમ કેમ કહે છે તે સમજી શકે નહીં. એવી રીતે બાપાશ્રીએ મહાયજ્ઞમાં આવેલા સૌ સંતોને તથા દેશો દેશના હરિભક્તોને અપાર સુખ આપ્યા. ઇતિ બાપાશ્રીની વાતો ભાગ બીજો, વાર્તા 140મી જે તે થઈ.